તારીખ 3/10/1988 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત 5 અને 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 3. અવાજ ધીમો છે.
પરમ એટલે પરમ ઉત્કૃષ્ટ, અર્થ નામ પ્રયોજન, પરમ પ્રયોજન છે જેની સાથે ઉપાધિતા નું પરમ પ્રયોજન છે તેને પારમાર્થિક કહેવામાં આવે છે. એવું જે પોતાનું આત્મ સ્વરૂપ એને એને નિશ્ચય કરવો જોઈએ, એને નક્કી કરવું જોઈએ. એનું શ્રદ્ધાંત શું છે, સમ્યક દર્શન શું છે, સમ્યક દ્રષ્ટિકોણ શું છે, કેટલું સ્વરૂપ પણ નક્કી કરવું જોઈએ, નિશ્ચય કરવો જોઈએ. અને સ્વાનુભવ કરવો જે માર્ગ છે, પોતાના સ્વરૂપનો અનુભવ કરવો એ પ્રથમમાં પ્રથમ ભાઈ છે. સ્વાનુભવના કાળે સૂર્ય દર્શન પ્રગટ થાય છે અને મોક્ષ માર્ગનો પ્રારંભ થાય છે. આ પ્રયોજનભૂત વાતો છે. પોતાનું મૂળ સ્વરૂપ, પારમાર્થિક સ્વરૂપ, નિશ્ચય સ્વરૂપ અને એનો સ્વાનુભવ અને એની શ્રદ્ધા, આ મૂળ વાતો છે. આટલું નક્કી કરવું જોઈએ. એ નક્કી કરીને અનુભવમાં આવે ત્યારે માર્ગ છે. ત્યાં સુધી નક્કી કરે નહીં ત્યાં સુધી તો અનુભવમાં આવવાનો કોઈ અવસર રહેતો નથી, પ્રસંગ આવતો નથી. નક્કી કરીને, નિર્ણય કરીને સ્વાનુભવ કરાય, પુરુષાર્થ પ્રગટ થાય અને સ્વાનુભવ થાય તો એ માર્ગ છે. ક્યારથી એનો માર્ગ એટલે ઉપાય શરૂ થયો, ભવ ભ્રમણના નાશનો ઉપાય, અંત લાવવાનો ઉપાય અહીંથી શરૂ થયો. પહેલા અનંતતા તૂટી, પ્રથમ સ્વાનુભવ થતા ભવ ભ્રમણની અનંતતા રહેતી, અનંતતાનું સત્વ જે મિથ્યાત્વ છે, અનંત ભવ બ્રહ્માંડનું સત્વ જે મિથ્યાત્વ છે એ મિથ્યાત્વનો અંત આવી ગયો. એટલે અનંતતા તો પ્રથમ સ્વાનુભવ નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થાય છે. નિર્વિકલ્પ સ્વરૂપમાં એકાકાર લીન દશા થતા, એકાગ્ર દશા થતા, તન્મય પરિણામથી સ્વરૂપમાં નિર્વિકલ્પ, સ્વરૂપમાં નિર્વિકલ્પ ભાવે તન્મય થાય ત્યારે એને શુદ્ધ ઉપયોગ કહે છે અને ત્યારે એને સ્વાનુભવ કરવામાં આવે છે. એ પ્રથમ ક્ષણના સ્વાનુભવમાં એટલી શક્તિ છે કે એ જીવને અનંત ભાવ બ્રહ્મમાં રહે. નિયમબદ્ધ સૈદ્ધાંતિક વાત છે. એને પછી અનંત ભવ ભ્રમણ હોય નહીં. છૂટવાનો માર્ગ એને હાથમાં આવ્યો. એ કાળે સ્વરૂપાનંદનો ભોગવટો થયો. જીવનું સિદ્ધ પરમાત્માને પરમાનંદનું અનુભવન છે. સિદ્ધાદેહમાં એની જાતનો આનંદ એવો સેમ્પલ અહીંયા સ્વાનુભવ થયો ત્યારે એ આનંદ અનુભવમાં આવ્યો. પછી એ જીવને જગતના કોઈ પદાર્થમાં ક્યાંય પછી આનંદ આવવાનો રહેતો નથી. એક વાર ઊંચી જાતની મીઠાઈ ખાધી હોય એ પછી એમ કે ખડ ખાવામાં પણ મીઠાશ આવે અને ઝાડનો રોટલો છે એ પણ સારો લાગે છે. આ ખોરીદાર રોટલો બહુ સારો, એને મીઠાઈ ચાખી હશે ને, ચાખી હોય તો એને પછી ખોરીદારના રોટલાનો મહિમા આવે. જગતમાં જેને સુખ ને આનંદ કહે છે એ તો ખોરીદારનો રોટલો છે. એમાં જેને આનંદ માન્યો છે આત્માના આનંદની ખબર નથી. અને જેને આત્માના આનંદની ખબર છે એને આમાં આનંદની કલ્પના થતી નથી. એટલો બધો ફેર છે. સંસારના સુખમાં આનંદ ન આવતો હોય તો એને આ આનંદ મેળવવાનો પ્રયત્ન કરે તો સફળ થાય. પણ સંસારના સુખમાં પણ આનંદ લે અને હવે એમ કે કે મારે આત્માના આનંદનો પણ પ્રયત્ન ચાલુ કરવો છે, તો બે વાત બનતી. સંસારના વિષયોથી ઉદાસ થાય, જ્યારે ઉદાસ થાય ત્યારે ઉદાસીનતામાં એને આ બાજુનો પ્રયોગ કરવો છે, એની સફળતા થઈ શકે. કેમ કે એના ઊંધો પ્રયત્ન છે, એ ઊંધા પ્રયત્નની દિશા બનતી, ઊંધી દોડ છે બનતી એની, અથવા ત્યાંથી હટકો તો એને અવકાશ થાય છે આ બાજુ આવવાનો, સવળી બાજુ દોડ કરવાનો. બાહ્ય ક્રિયાકાંડ મોક્ષ માર્ગ નથી. બાહ્ય ક્રિયાકાંડ ની અંદર વ્યવહાર શ્રદ્ધાના પરિણામ જેને કહેવાય છે, વ્યવહાર જ્ઞાનના પરિણામ કહેવાય છે, અને વ્યવહાર આચરણના પરિણામ જે લોકો સમજે છે, બધા બાહ્ય ક્રિયાકાંડમાં આવી જાય છે. પરંતુ પહેલા પારમાર્થિક આત્માનું સ્વરૂપ નક્કી કરવું જોઈએ. જેનું સ્વરૂપ નક્કી કરે એની શ્રદ્ધા થાય, જે સ્વરૂપ જ્ઞાનમાં આવે અનુભવાય એની શ્રદ્ધા થાય, પણ જેનું જ્ઞાન ન હોય એમાં વિશ્વાસ, પ્રતીતિ, શ્રદ્ધા એવા પરિણામ કેવી રીતે ઉપજે? જ્યાં સુધી શ્રદ્ધાને જ્ઞાન અનુભવપૂર્વકના ન હોય ત્યાં સુધી તેમાં લીનતા, એકાગ્રતા એક એક ક્રિયા કોઈ રીતે સંભવિત થઈ શકતી નથી. સ્વાનુભવ કરવો તે માર્ગ છે. આવું નક્કી કરીને શ્રદ્ધા, જ્ઞાન, આચરણ અને એના વિષયભૂત શુદ્ધ આત્મા, પરમાત્મા સ્વરૂપ, આત્માનું પરમ સ્વરૂપ, એનો નિર્ણય કરીને અનુભવ કરવો તે માર્ગ છે. તે એક જ માર્ગ છે ત્રણેય કાળે, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. બીજી રીતે કોઈ શરૂઆત કરે તો તે ઊંધે રસ્તે, ઊંધ માર્ગે ચડે છે, એને સન્માર્ગનો પત્તો લાગતો નથી. અનુભવમાં વિશેષ લીનતા તે શ્રાવક માર્ગ છે. અનુભવમાં વિશેષ લીનતા, લીનતા કહો, એકાગ્રતા કહો, ધ્યાનસ્થ દશા કહો, ત્યારે હજી શ્રાવક પણ પ્રગટ થયું. વાળાના શ્રાવક નહીં, સુતાંબરના શ્રાવક છે, દિગંબરના શ્રાવક છે, ધ્યાનકવાસીના શ્રાવક, વાળાના શ્રાવક નહીં. શ્રાવક એટલે પંચમ ગુણ સ્થાનની અહીંયા વાત છે. શ્રાવક એટલે પાંચમું ગુણ સ્થાન. જે આત્માનું સ્વરૂપ કેવું હોય એનું જાણ પણ મોટા ભાગના નથી. સમ્યક દર્શન કેવું હોય, સમ્યક જ્ઞાન કેવું હોય, સ્વરૂપ લીનતા રૂપ ચારિત્ર કેવું હોય એની મોટા ભાગના ને માહિતી નથી, જાણપણારૂપ જ્ઞાન નથી. અનુભવ જ્ઞાન તો વળી બીજો વિષય, અને માને કે અમે શ્રાવક છીએ, પણ એ પહેલું ગુણ સ્થાન હોય છે જે અનાદિનું બધાને છે. ચોથા ગુણ સ્થાનથી તો હજી સમ્યક દર્શન થાય, તેનું પ્રથમ સ્વાનુભવ થાય, ત્યારે તો હજી અવિરતપણું છે. એ ત્યારે જે સ્વાનુભવ પ્રગટ્યો, એ સ્વાનુભવ વધે, સારા એવા પ્રમાણમાં વધે, વધે એટલે સારા એવા પ્રમાણમાં વધે, ત્યારે એને વિશેષ લીનતા કહેવાય છે, એને શ્રાવકપણું કહેવામાં આવે છે. એ શ્રાવકપણું છે, ત્યાં સુધી કોઈ શ્રાવક શ્રાવક છે નહીં. નામ તો ગમે તે પાડે, એકદમ દારિદ્ર હોય ને નામ પાડે લક્ષ્મીચંદ, લક્ષ્મીનો ચંદ્ર એટલે કઈ નામ પાડવાથી તો કઈ, એ પ્રમાણે નામ પ્રમાણે તો બધું મતા નથી. અનુભવમાં વિશેષ લીનતા તે શ્રાવક માર્ગ છે, અને તેનાથી પણ વિશેષ સ્વરૂપ રમણતા તે મુનિ માર્ગ છે. સંક્ષેપમાં બોલમાં બધી વાત લઈ લીધી છે. એ સ્વરૂપ રમણતા વધી જાય, લોકો તો બહારમાં વ્રત શરૂ કરે ત્યારે શ્રાવક માર્ગ શરૂ થઈ ગયો એમ કહે છે. પછી અણુવ્રત શરૂ કરે, દેશ વ્રત શરૂ થયું, મહાવ્રત શરૂ કરે ત્યારે મુનિ માર્ગ શરૂ થઈ ગયો એમ માને છે. એમ નથી, સ્વાનુભવ થાય ત્યારે સમ્યક દર્શન, એ સ્વાનુભવમાં લીનતા આત્મસ્થિરતા વધે ત્યારે શ્રાવકપણો, અને એ આત્મસ્થિરતામાં ઘણી સ્વરૂપ રમણતા થાય એવી ક્ષણે ને પડે તો ઉપયોગ થઈ જાય, એકાગ્રતા થઈ જાય. એમાં તારતમ્ય ભેદે છે. જેમ બીજે એક માણસને ગુસ્સો થયો તો મનમાં હોય, બહાર કાંઈ દેખાય નહીં, થોડુંક ચહેરા ઉપર આવે ત્યારે તમને ખ્યાલ આવે કે હા ગુસ્સો થઈ ગયો લાગે છે. પછી એ ગુસ્સો વધી જાય ત્યારે બોલવા માંડે જોર જોર, ગુમા ગુમ બરાડા કરવા માંડે, ગમે તેમ કાવો બોલવા માંડે, માંડવા માંડે. પછી એથી ગુસ્સો વધી જાય તો મારવા પણ માંડે, અને એથી ગુસ્સો વધી જાય તો ફોન કરી પણ નાખે. તો બધો ગુસ્સો જ કહેવાય. મનમાં ગુસ્સો થયો ત્યાંથી કોઈનો ફોન થાય ત્યાં સુધીનો બધો ક્રોધ જ કહેવાય. પણ એ બધાના તબક્કામાં ફેર છે, તારતમ્ય ભેદ એને કહેવાય છે. એમ ચોથા ગુણ સ્થાને પ્રથમ સ્વાનુભવ થાય છે ત્યારે સ્વરૂપ લીનતા થાય છે. એ સ્વરૂપ લીનતા ઉગ્ર વધારે એટલે શું થાય છે કે વારંવાર સ્થિર શુદ્ધોપયોગની એકાગ્રતા થાય, અને વધારે સમય આત્મામાં સ્થિર રહેવાય, ઉપયોગ વધારે સ્થિર રહે ત્યારે એને વિશેષ લીનતા થાય. પછી સ્વરૂપ રમણતા થાય ત્યારે તો પ્રચુર એકદમ તીવ્રતા એટલી બધી હોય કે આત્માની અંદર વારંવાર ક્ષણે ક્ષણે દરેક અંતર્મૂર્તમાં અંદર એકાગ્રતા થઈ જાય. હલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા શાસ્ત્ર લખતા શાસ્ત્ર વાંચતા વાતચીત કરતા રાત પ્રવચન આપે તો પ્રવચન આપતા આપતા લીન થઈ જાય, ઉપયોગ અંદર ફરી જાય. રમણતા એટલે વારંવાર રમવું, જામી જવું, લીન થઈ જવું, એકાગ્ર થઈ જવું. એવી જે દશા એને મુનિ માર્ગ અથવા સાધુ દશા કહેવામાં આવે છે. તે ઉત્કૃષ્ટપણે આત્માને સાધનારા સાધક આત્માઓ હોવાથી તેને સાધુ એવું નામ દેવામાં આવે છે. સાધુ ગુણવાચક નામ છે. આત્માને ઉત્કૃષ્ટપણે સાધે તે સાધુ, આત્માને સાધે ને એને માત્ર વેશ પરિધાન કરે કે વેશ બદલે એ નગ્ન થઈ જાય, એથી કઈ સાધુ પણ આવતો નથી. અહીંયા તો એમ કે છે કે એવી લીનતા થવાનું કારણ છે, આવે સ્વરૂપમાં લીનતા થાય ચોથા ગુણ સ્થાને થાય કે પાંચમા ગુણ સ્થાને થાય કે છઠ્ઠા સાતમા ગુણ સ્થાને થાય, આવી દશામાં અત્યારે લીનતા થવાનું કારણ કે આત્મા એવો મહાન છે, એવો રમ્ય છે, જેમાં રમમાન કરે તે કરવા યોગ્ય છે તે રમ્ય, એવો આત્મા અનંત ગુણનો ક્રીડાવન છે, આત્માની રમણતાની ક્રીડા કરે એવો જ કોઈ આત્મા છે કે જેનું અંતર આકર્ષણ ઊભું થાય છે સાધકને, શાંતિ આનંદ જ્ઞાન આદિ દિવ્ય ગુણોનો પુંજ છે, સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છે. નમો સિદ્ધાણમ કહીએ છીએ આજે, એ સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ તો પોતાનો આત્મા પોતે છે, જેના અંતર આકર્ષણને લીધે વારંવાર એમાં લીનતા થઈ જાય છે, એકાગ્રતા થઈ જાય છે. લીનતા કરવી પડે એ કોઈ પરાણે કરવાની ચીજ નથી કે કરવી પડે તો થાય, પરાણે કામ કરાવો ને થાય. આ તો એને આત્માને એવો પ્રેમ જાગે છે, એવું આકર્ષણ જાગે છે કે એમાં લીનતા થઈ જાય છે, કરવી પડે એ વાત નથી. પુરુષાર્થ કરવો પડે એવો જે કૃત્રિમ વિકલ્પ છે એ સહજ પુરુષાર્થની સ્થિતિમાં આવ્યો નથી. એવા જ એવો વિકલ્પ ઉત્પન્ન થાય છે, પુરુષાર્થનું સ્વરૂપ નથી. એમ પુરુષાર્થ ન થાય તેનાથી પણ વિશેષ સ્વરૂપ રમણતા તે મુનિમાર્ગ છે, તે સાધુ છે, તે ઋષિ છે. ઋષિ મુનિ સાધુ આ બધા એકાદ પાસે છે. એવી દશામાં એવી અંદરમાં ધ્યાનસ્થ લિંગતાની દશા વારંવાર થયા કરતી હોય દશા પ્રાપ્ત થતી હોય એવી દશાના કાળે સાથે વર્તતા બાય વ્રત નિયમો તો અધુરાશની અને કચાશની પ્રગટતા કરે છે. ત્યારે જે શ્રાવક દશાની અંદર જે દેશવ્રતના વિકલ્પ ઉત્પન્ન થાય છે અને મુનિ દશામાં મહાવ્રતના વિકલ્પ ઉત્પન્ન થાય છે, એ તો એ દશાની અંદર જે રાગ ને વિકલ્પ રહી ગયો એની પ્રસિદ્ધિ છે. બાહ્ય દ્રષ્ટિ જીવોને સમજાવવા માટે એમ કહેવાય કે જો આ મહાવ્રત પાળે છે તે મુનિ છે. ખરેખર મુનિ તો અંદર સ્વરૂપ રમણતા કરે છે માટે મુનિ છે. મહાવ્રત પાળે છે જો મુનિ હોય તો સ્વરૂપ રમણતા વિના પણ જો કોઈ મહાવ્રત પાળે તેને મુનિ માનવા જોઈએ, પણ એને મુનિ માની શકાય કે અત્યારે તો ચાલતા સંપ્રદાયમાં કોઈ નિરતિચાર મહાવ્રત પાળતા પ્રતિજ્ઞા ભંગ જેને કહેવામાં આવે છે. એ પરિસ્થિતિમાં અંતરમણતા હોય કે ન હોય એનો વિચાર સુદ્ધા કરવા જેવો, ચોખ્ખા મહાવ્રત પાળતું હોય પરીક્ષા કરીને એનો સમાગમ કરવો કેમ કે ગુરુના સ્થાને છે, મુનિરાજ છે ગુરુના સ્થાને છે. એવા નિર્ગ્રંથ મુનિરાજ એ જ ગુરુ છે. જૈન દર્શનમાં એ સિવાય ગુરુનું સ્થાન બીજાને માટે કોઈને હોઈ શકે નહીં. આપણે સોનગઢમાં ગુરુદેવ એવા નામથી સંબોધતા હતા અથવા કહીએ છીએ, આજે પણ કહીએ છીએ, તેથી પણ કહેતા હતા. ત્યારે આ પ્રશ્ન આપો કે ખરેખર જૈન માર્ગ ને વિશે તો આમાં નિર્ગ્રંથ ગુરુ હોય એને ગુરુ કહેવામાં આવે છે. વસ્ત્ર પહેરતા હોય, કોઈ પણ શ્રાવણ દશાની કોઈ પણ પરિસ્થિતિમાં હોય તો એને ગુરુ કહેવામાં આવતા, છતાં કેમ ગુરુ હતો? એ ખરેખર તો ગુરુનું સ્વરૂપ એવું જ છે. સ્પષ્ટીકરણ કરતા રામજીભાઈ નું ખાસ સ્પષ્ટીકરણ કરતા નિર્ગ્રંથ ગુરુ છે, તે જ ગુરુ છે. આ ઉપદેશદાતા છે, શિક્ષા આપે છે, ઉપદેશ આપે છે, તેથી ચારથી ગુરુ કહીએ છીએ. ખરેખર નિર્ગ્રંથ ગુરુનું સ્વરૂપ અમે એમાં સ્થાપન કરતા સ્પષ્ટતા કરતા આવી કહેવું એક વાત છે, સમજણ પૂર્વક માનવું તે બીજી વાત છે. ગુરુદેવની ઉપસ્થિતિમાં કહેતા, એટલું જ નહીં, વડોદરામાં ગુરુદેવના પ્રવચન તે પંડાલમાં કોઈ જજ કે જસ્ટિસ કે કોઈ કલેક્ટર કે કોઈ એવા નોકરી માણસ આવેલા પદવીધારી, ગુરુદેવનું મહિમા કરે, મેં બહુમાન કરે, તો એ બહુમાન કરવા ઉભા થયા. એને કઈ જૈન દર્શનમાં દેવગુરુ શાસ્ત્ર શું કહેવાય અન્ય મતને તો ખબર હોય નહીં હોય. કાનજી સ્વામી તો જૈન ધર્મના મહાન આચાર્ય છે એમ કરીને બોલવાનું શરૂ કર્યું. ગુરુદેવે પોતે વિશે અમે કોઈ આચાર્ય નથી. મુનિ દશામાં આચાર્ય પણ હોય, ઉપાધ્યાય પણ હોય, સાધુ પણ હોય, અમારી કોઈ દશા પછી જાય કે આ દિશાની સ્થિતિ નથી, અંતર બાય સ્થિતિ કોઈ વિધિ છે નહીં. છતાં એ સાથે વર્તતા વ્રત નિયમના જે પરિણામ છે અથવા શુભરાગના વ્રત નિયમ રૂપ શુભરાગના જે પરિણામ છે તે અધુરાશની અને કચાશની પ્રગટતા કરે છે. હજી તો મોટા ભાગે શુભરાગ એ ધર્મ નથી અને આત્માના વિતરાગી શુદ્ધ પરિણામ જે માત્ર જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી રૂપે હોય છે તે ધર્મ છે. એ વચન બે વચનો આકરો સંપ્રદાયમાં સમજણમાં હોય એવું જોવામાં આવતો નથી. ગુરુદેવની કૃપા છે કે આ વિષય સ્પષ્ટ કર્યો કે વ્રતના વિકલ્પ એક વાત છે અને એ વખતે આત્મસ્થિરતા હોવી તે બીજી વાત છે. એકને કારણે બીજા બીજું કાંઈ છે એમ છે નહીં. બંને પોતપોતાના કારણે પોતપોતાને હોય છે. મેં લઈને બીજો હતો આત્મસ્થિરતા વિતરાગતા શૂન્ય જ્ઞાન પણ શૂન્ય દર્શન શૂન્ય પુરુષાર્થ આત્માને નિર્વિકાર શાંતિ સુખ અને આનંદ આ બધા ગુણોમાં જે પરિણામ શુદ્ધતાનું છે એટલો ધર્મ છે. શુદ્ધતા એટલો ધર્મ છે. અશુદ્ધતાને ધર્મ કેમ કહેવાય? અરે સીધી સમજી શકાય એવી વાત છે. એ વાત વિકલ્પ અને રાગનો અંશ એ તો અશુદ્ધતા છે. તે તે દશામાં ઉત્પન્ન થયેલી મલિનતાને મળ છે. મલિનતાને કાંઈ ધર્મ કહી શકાય નહીં. ધર્મ તો પવિત્ર દશા છે. પવિત્રતાને ધર્મ કહેવાય, મલિનતાને ધર્મ કહેવાય. અધુરાશની અને કચાશની પ્રગટતા છે અથવા પ્રસિદ્ધિ છે. અરે રે મોક્ષ માર્ગની મૂળ વાતમાં તીર્થંકર ભગવાને જે મૂળ વાત કરી, ગૌતમ સ્વામી ગણધર દેવે ઝીલીને જે બાર અંગમાં મૂળ વાતને રાખી સ્થાપિત કરી, એ વાતમાં બધો ફેર પડી ગયો છે. અત્યારે જૈનના નામે જે સંપ્રદાય ચાલે છે, અન્ય મતમાં તો આ વસ્તુ છે જ નહીં, પણ જૈનના નામે જે સંપ્રદાય ચાલે છે એમાં પણ મોટો ફેર પડી ગયો છે. એવો પ્રશ્ન થવાય યોગ્ય છે કે કેમ જૈન સિવાય બીજે ન હોય, આ પ્રશ્ન થવા યોગ્ય છે. કે આત્માનું ચૈતન્ય પદાર્થનું વિજ્ઞાન અને જળ પદાર્થનું વિજ્ઞાન એ કોઈ પણ અન્ય દર્શન અંદર જોવામાં આવતો નથી. જ્યારે એનું મૂળભૂત વિજ્ઞાન જ નથી ત્યારે એની સાધના થવાનો તો કોઈ, એનું જ્ઞાન સાચું ન હોય તો એની આરાધના કે સાધના થવાનો કોઈ પ્રથમ હોઈ શકે ચારિત્રની આરાધના એ વિષય ક્યાંય ચાલતો નથી. નામ કદાચ બોલાતા હશે પણ એ વિષય ઉપદેશક વર્ગ પણ અજાણ છે, તો પછી જે ઉપદેશ લેનારા બેઠા હોય એને તો કઈ મળવાનો પ્રશ્ન. કૂવામાં જ ન હોય તો અવાડામાં આવે, આટલો ફેર પડી ગયો છે. ઘણો ઊંચો સૂટો ફેર પડી ગયો છે. મૂળ વાતમાં આટલો બધો ફેર થવાનો કારણ, મૂળ વાતમાં આટલો બધો ફેર પડી ગયો છે, એવા હીન પરિણામ વાળા જીવો અને એવા ધર્માત્માઓની ઉત્પત્તિ થતી બંધ થઈ ગઈ, એવા યુક્ત જીવો આ ક્ષેત્રે આવતા નથી. આવે છે તો બહુ અલ્પ આવે છે, ખૂબ જ આવે છે. બાકી તો રોજ કર્યા કરો, મને એક વાત સમજાણે, એની વાત હું તમને રોજ કર્યા કરું છું. તમને સમજાય છે કે નથી સમજાય છે બીજી વાત છે, પણ એટલું તો તમને લાગે છે કે આ ભાઈ રોજ એક ની એક વાત કર્યા કરે છે. શું કરે છે? રોજ એક ની એક વાત કર્યા કરે છે. તો જે એક ની એક વાત જે સત્ય છે, જે સાચી છે, વાત કરવામાં તો જે છે તે જ કરવી પડે એમ છે, બીજું તો કઈ કરવાનો પ્રશ્ન રહેતો નથી. ત્યારે હવે મારે તમને કંટાળો ન આવે અને તમે અહીંયા બરાબર તમને તમારો રસ અહીંયા ટકી રહે એના માટે મારે શું કરવું કે કોઈ નવી નવી વાતો કર્યા કરવી જેમાં તમને રસ પડે. એટલે પછી એમાંથી કઈ કલ્પના ને કઈ તુક્કા ને કઈ 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 કોઈ વાત ને કઈ કોઈ વાત ને કઈ કોઈ વાત એમને નવી નવી વાત હું ગોતા કરું, વિચાર્યા કરું, કઈ બીજું ઇતર વાંચન માંથી પણ થોડુંક ચોર્યા કરું. ચોરી કહેવાય એમને નવી નવી નવીનતા ઉપજાવું અને તમારો શ્રોતાઓનો રસ ચાલતો રહે. પેલો ગોટ જ ચડેલો છે એટલે જ્યારથી એવો વિકલ્પ આવ્યો કે હું બીજાની નજરમાં લોકસંજ્ઞા એને કહે છે બીજાની નજરમાં વધારે આકર્ષણ ઉભો થાય એવી પ્રવૃત્તિ કરું, એ જ એને પોતાને પેલો ગોટો અંદરમાં થઈ ગયો, એની ઉપાદાનમાં ભૂલ પડી ગયેલી છે. એટલે શું થાય છે કે જ્યારે સાચી વાતથી આગો થવાનું બને છે ત્યારે આવું કાંઈક ને કાંઈક લોકસંજ્ઞાનું કારણ મળે છે, ત્યારે જીવ ખસી જાય છે મૂળ માર્ગથી, મૂળ વાતથી ખસી જાય છે. કેટલો સ્લીપ થાય છે એને ખબર નથી હોતી, પણ પડવામાં એવું છે કે માણસ એક પગથિયું ચૂકે પછી કેટલાક પગથિયા ચૂકે એનો પછી એને ભેદ રહેતો નથી. એક પગથિયું ચૂકે માર્ગમાં થોડોક ફેર એ વખતે કાંઈ લાગે નહીં, પણ કોઈને મોટાભાગના તો ખબર જ ન પડે કે આમાં ફેર પડ્યો છે. માર્ગ છે, ત્યારે મોટા ભાગના નથી એ વખતે ખબર જ નથી પડતી હોતી. એક ડિગ્રી નો એંગલ છે, બાજુમાં જ લીટી દોરી છે, બાજુમાં જ છે ને, આમાં તો આમાં તો કઈ નહીં, કઈ આધા નથી, આમાં નજીક નજીક જ કહેવાય. વાત લંબા છે ત્યારે કેટલો દૂર જશે એ છેડો એનો અંદાજ એ વખતે નથી આવતો. તેની ટૂંકી દ્રષ્ટિ છે, દીર્ઘ દ્રષ્ટિ વાળાને એ ખ્યાલમાં આવે છે કે આ વાત ક્યાંય ને ક્યાંય કહેવાની છે. સંપ્રદાયના નીચે જઈને પડશે એ કહેવું બહુ મુશ્કેલ છે. એનું કોઈ પછી ઠેકાણું નહીં, કેમ કે અન્ય મત તો થઈ જ ગયો. જૈનના નામે અન્ય મત તો થઈ ગયો. અન્ય મત વાળા શું નહીં કરે, સર્વજ્ઞ વિતરાગતા સર્વજ્ઞ હતા એટલે અજાણ્યા હતા કે બીજી રીતે પણ થઈ શકે કે ન થઈ શકે એનું એમને અજ્ઞાન હતું એવું તો કહી શકાય જ નથી. દેશકાળ અનુસાર આમ પણ થઈ શકશે એનું અજ્ઞાન હતું એમ તો કહી શકાય નહીં. અને વિતરાગતા સર્વજ્ઞ વિતરાગ દશામાં જે માર્ગને નિરૂપણા પ્રરૂપણા પ્રસિદ્ધ થઈ એ એમની આજ્ઞા છે વિતરાગની. અને એ આજ્ઞાનો ભંગ કરવો, એ આજ્ઞા ઉપર પગ દઈને ચાલવું એ અનંત સંસાર વધવાનું કારણ છે. શું છે? અનંત સંસારનું જે કારણ છે. સત્યની કસોટી ઉપર કસવી જો છે વાત, એમને એમ કઈ સત્ય છે એમ નિર્ણય થઈ શકાય. તાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. આપણે ગુરુદેવ શ્રીના પ્રવચનમાં કહેલું એક સૂત્ર જેવું વેદાંત છે. પૂર્ણતા એટલે અહીંયા પરિપૂર્ણ શુદ્ધ દશા, પૂર્ણ શુદ્ધ દશા એને પૂર્ણતા કહેવામાં આવે છે. પૂર્ણ શુદ્ધ દશા એટલે અશુદ્ધ દશા જરા પણ નહીં, થોડી પણ નહીં, એવી જે પૂર્ણ દશા, નિષ્કલંક દશા, નિર્દોષ દશા, પૂર્ણ પવિત્ર દશા એને શાસ્ત્રમાં મોક્ષ દશા કહેવામાં આવે છે. એના લક્ષ્ય એટલે એના ધ્યેય, એના લક્ષ્ય એટલે ધ્યેય, એના ધ્યેયથી શરૂઆત થાય તો ત્યારે જે વાસ્તવિક શરૂઆત હોય છે. શરૂઆત છે એ પ્રારંભની અવસ્થા છે અને પૂર્ણતા છે એ અંતિમ ધ્યેય છે. અહીંયા એમ કહેવું છે કે અંતિમ ધ્યેય બાંધ્યા વિના શરૂઆત સાચી અને વાસ્તવિક થઈ શકતી નથી કે હોઈ શકતી નથી. આમ કહેવું છે જગતમાં પણ એમ જ બને છે. હંમેશા કેવી રીતે બને છે? માણસ કોઈને 10 માળનું કે 50 માળનું મકાન બનાવવું પડે તો એને પૂરેપૂરો પ્લાન પહેલા દોરવો પડે છે. કોઈ એમ કહે છે કે પણ આપણે પાયાની વાત કરો ને હજી પાયો ખૂદ્યો નથી એ પહેલા તો તમે અગાસી સુધીની વાત કરી નાખો છો કે અગાસી કેટલામાં ફૂટ ઊંચે અગાસી છે, 45 ફૂટે અગાસી છે કે 90 ફૂટે અગાસી છે, હજી તો પાયો ખૂદ્યો નથી. ભાઈ પાયો ખોદવા પહેલા જે ઊંચાઈ નક્કી કરો એ પહેલા નક્કી કરીને પછી જ પાયો ખોદાય, અને તો પાયો કેટલો ખોદવો એ નક્કી થાય, નહીતર પાયો સાચો ખોદાય નહીં. આ તો વાસ્તવિકતા છે, કામ કરવાની આ વાસ્તવિકતા છે. દરેક કામ એ રીતે થાય, દુકાન માંડે છે માણસ, પૂછો તમે કેટલું કમાવો, તમે દુકાન માંડી માનો કે તમે વેપાર ધંધામાં સફળ થયા, કેટલું કમાવું છે કોઈ વેપારીને પૂછો, એની લિમિટ હોય નહીં એમ કે શું કે હોય, કેટલું કમાવું એની કઈ લિમિટ હોય, જેટલા મળે એટલા લેવાના જ છે, તો લેવા બેઠા છીએ, જેટલા મળે એટલા લેવાના છે. પાંચ રૂપિયાના છ રૂપિયા ઉપજે તો લેવા છે, ને પાંચ ના પચીસ મળે તો લેવા છે, ને પાંચ ના એકસો પાંચ મળે તો એને નથી લેવા એમ કોઈ કહે છે. કેટલી શુદ્ધતા જોઈએ, કેટલી નિર્દોષતા જોઈએ કે અનલિમિટેડ જોઈએ. મોક્ષ તો દશાની અનંતતા છે ને, મોક્ષ છે એમાં અનંત સુખ છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંતતા છે મોક્ષ. ભલે મોક્ષ શબ્દ બે અક્ષર નાખી પણ એમાં અનંતતા છે. એવી જેને અનંતતા પ્રગટ કરવી છે એવું જે જેને બાંધ્યું, આ કમાણીનો વિષય છે. જીવનું સ્વરૂપ અનંત ગુણાત્મક હોવાથી, અનંત સામર્થ્ય વાળું હોવાથી એને ક્યાંય અધૂરું જોતું નથી. ચાહે દુનિયાનો પદાર્થ જોઈએ તો પણ એને અનંત જોઈએ છે, અને ચાહે એને પોતાના આત્માનું સુખ જોઈએ તો પણ અનંત જોઈએ છે, કેમ કે પોતે અનંતતા ધારણ કરીને બેઠો છે. આ પરિસ્થિતિ છે. એટલે ધ્યેય સમ્યક દર્શનનું ન હોય, ધ્યેય મુનિ દશાનું ન હોય, એમ પણ એમાંથી નીકળે છે આની, કેમ કે એ બંને સાધકપણાની અધૂરી દશા છે, એ કોઈ પૂર્ણ દશા. કોઈ અર્થ ફેર કરે છે પૂર્ણતા એટલે પૂર્ણ સ્વરૂપ, અને એના લક્ષ્ય શરૂઆત એટલે એના આશ્રય શરૂઆત, તે જ વાસ્તવિક શરૂઆત, એવો પણ અર્થ કોઈ કરે છે. પણ અહીંયા એમ કહેવા માંગતા નથી. બરોબર, ગુરુદેવ શ્રી બોલેલા છે એમની સાથે આ વિષયમાં ચર્ચા પણ છે કે અહીંયા આપ આત્મા અને એનું લક્ષ થાય એટલે સ્વસ્થતાની શરૂઆત થાય એમ કેવું છે કે નહીં? અહીંયા એમ નથી કેવું, એ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, પણ એ પહેલાય શરૂઆત થાય છે. કોઈ પણ સંસારમાં ભટકતો પરિભ્રમણ કરતો જીવ આવ્યો એને લાઈન ફેર થાય ત્યારે પહેલું વહેલું પ્રારંભમાં શું થાય, પહેલે એને એમ થાય કે જો મારે પૂર્ણ શુદ્ધ થવું છે, પરિપૂર્ણ શુદ્ધતા મારે જોઈએ, અને કિંચિત પણ દુઃખ અને કિંચિત પણ દોષ અને અશુદ્ધતા મારે ન જોઈએ, આમાંથી લાઈન ફેરવે છે. ત્યાં સુધી લાઈન ફરતી નથી. એમ કે પણ એમ કહેવા, એમ આમ ન કહ્યું ને આમ કહેવું, એની પાછળ શું કારણ છે? આગળ વધવા માંગે છે, કોઈ કોઈ રીતે નક્કી કરીને આગળ વધવા માંગે છે. પહેલા તો સંસારની સાંસારિક પ્રવૃત્તિમાંથી ધર્મના ક્ષેત્રની પ્રવૃત્તિ કરવા પાછળ હેતુ છે, એ પર્યાયાર્થિક પ્રયોજનનો હેતુ છે. બરોબર, બીજો કોઈ હેતુ હોઈ શકે નહીં પ્રથમમાં પ્રથમ, કેમ કે પછી ત્રિકાળી પ્રયોગ શું, એ તો અંત સંશોધનનો નિર્ણયની ભૂમિકાનો વિષય છે, જિજ્ઞાસાનો વિષય છે. પણ સૌથી પહેલા મારી દશા, મારી વર્તમાન સ્થિતિ બરાબર નથી, અને કોઈ મારે એવું કાર્ય કરવું છે કે જે મારી સ્થિતિમાં સુધારો થાય, એવી જે પરિસ્થિતિ ઊભી થાય. થાય એવો જે વિચારથી માણસ પોતાની પ્રવૃત્તિનું ક્ષેત્ર બદલે, સંસારિક ક્ષેત્રમાંથી ધર્મ ક્ષેત્રમાં જ્યારે આવે ત્યારે એને પહેલી વાત આ હોવી જોઈએ કે તું કયા લક્ષ્ય આવ્યો, આ નક્કી કર. તારી પરિસ્થિતિ સુધારવાના લક્ષ્ય આવ્યો તો એ પરિસ્થિતિ સુધારવામાં તને શું વિચાર આવ્યો? પરિપૂર્ણ શુદ્ધ થવું છે એવા લક્ષ્યથી આવ્યો છો કે એ સિવાય બીજું કાંઈ છે? જો એવા લક્ષ્યથી આવ્યો છો તો તારે આત્માના અંતર સ્વરૂપને શોધવાથી માંડીને તારા વર્તમાન પરિણામમાં દૃષ્ટિ હતીને નિર્દોષતા પ્રત્યે જવાના પુરુષાર્થના જે પ્રવૃત્તિ છે એ બધી ગોઠવણી બરાબર થશે. નહીતર ભલે ધર્મની અથવા આત્માની અથવા ગમે તે પ્રકારની શાસ્ત્રોની વાતો સારી લાગે પણ એ કર્ણેન્દ્રિયનો વિષય થઈ પડશે, એ આત્માને સાધવા માટેની કોઈ લાઈન એમાંથી મળે એ નહીં બને. વાતો ઘણી આવે છે, શાસ્ત્રમાં હજારો વાત આવે છે, પણ પોતાને માટે ક્યાંથી શરૂ કરીને કેમ આગળ વધવું એને કોઓર્ડિનેશન કહેવામાં આવે છે. ઓર્ડર શબ્દ એટલે વ્યવસ્થિત કરવું, ઓર્ડરાઇઝ કરવું, બરાબર, ઓર્ડિનેશન કરવું, સરખી રીતે ગોઠવું, વ્યવસ્થિત ગોઠવું. એટલે દરેકે પોતે પોતાની રીતે એ વાત પોતે જ્યાંથી ઊભો છે ત્યાંથી આગળ વધવા માટે નક્કી કરવું પડે છે, અને એ નક્કી કરતા એને આવડવું જોઈએ આ બધું સાંભળી વાંચીને વિચારીને. તો કે એ વાત કોઈ ખીલે બાંધેલી છે કે બધી ઘણી સારી સારી વાતોમાં બધી અધર અધર ચાલે છે? કોઈ કામ કોઈ કઈ પકડે ને, કોઈ કઈ પકડે ને, કોઈ કઈથી પકડે ને, કોઈ ક્યાંયથી પકડે ને, બધા એને લાભ થઈ જાય કે કોકને થાય ને કોકને ન થાય, નાનો કોઈ નીતિ નિયમ સિદ્ધાંત છે કે નહીં, વસ્તુ વ્યવસ્થા છે કે નહીં, એવું કઈ નથી. સ્પષ્ટપણે મોક્ષ માર્ગ થી ચોથા ગુણ સ્થાન થી તો નિયત વસ્તુ વ્યવસ્થા છે, પણ એ પહેલા પણ એ માર્ગે પહોંચવા માટે પણ નિયત વસ્તુ વ્યવસ્થા છે, સ્પષ્ટ છે. અને એનું પહેલું પગથિયું આ છે, જ્યાં કોઈ પણ મુમુક્ષુ જીવ પગ મૂકે, પહેલો પગ મૂકે, એ પહેલું પગથિયું આ છે કે પૂર્ણતાને લક્ષી શરૂઆત થવી જોઈએ. જો આને શરૂઆત થઈ હોય તો આ શરૂઆત થાય એ સ્થિતિમાં આવ્યા વગર આગળની વાત કોઈ અપેક્ષા કે આશા રાખવી. શાસ્ત્ર વાંચશે, સાંભળશે, યથાશક્તિ કોઈ ત્યાગ પણ કરશે, એ બધું કરશે, પણ એમાં એને પોતે જ્યાં ઉભો છે ત્યાંથી આગળ વધવાનું એક પગલું નહીં બને. બધું ઉભાંગડે અંધારામાં કૂદકા મારે છે, પૂર્ણતાના લક્ષ્ય આગળ વધે. ત્યારે પૂર્ણતા એટલે પૂર્ણ શુદ્ધતા છે, એટલે એને અશુદ્ધતા છે એ એના ધ્યેયથી વિરુદ્ધ છે, એની જાગૃતિ એને આવ્યા વિના મારે આખરમાં મારે પરિપૂર્ણ શુદ્ધ થવું છે અને એ મારો ધ્યેય છે, ગોલ છે, જેને કહેવાય આદર્શ છે. આ મારો આદર્શ છે, આ મારો ધ્યેય છે, આ મારો ગોલ છે. ક્યાં પહોંચવું એ નક્કી કર્યા વગર કદમ કઈ બાજુ ભરે આપણે હાલે છે માણસ, પરિણામ તો ચાલ છે. પરિણામ શું છે? જીવની ચાલ છે. આપણે ઘર બહાર કોઈ વખત એવી રીતે પગ મૂકીએ છીએ કે નક્કી જ ન કર્યું હોય ક્યાં જવું છે, નક્કી પહેલા કરવાનું આવે છે. દુકાને જવું છે, મંદિર જવું છે, શાક માર્કેટ જવું છે, કે કોઈ સંબંધીના ઘરે જવું છે, આમ નક્કી કર્યા પછી ઘર બહાર પગ મૂકવામાં આવે છે. ઉમરાવની બહાર પગ મૂકતા પહેલા નક્કી થઈ ગયું હોય છે કે મારે ક્યાં જવું છે, એ વાસ્તવિકતા છે. એમ અહીંયા પણ આ એક વાસ્તવિકતા છે કે આ નક્કી થયું છે, તપાસી લેવા જેવો વિષય છે. ભલે ગમે એટલા વર્ષથી આપણે વાંચતા હોય, વિચારતા હોય, સાંભળતા હોય, બહુ રહસ્ય છે આ વિષય. આ સૂત્ર એમને એમ નથી આવ્યું, અનુભવ માંથી આવ્યું કે જો આ નક્કી થયું હોય તો આગળની ચાલ છે એ આને અનુસરીને હશે, જો આ નક્કી નહીં થયું હોય તો હવે પછીની ચાલ છે એ મોક્ષને અનુસરીને નહીં હોય, એને અનુસરીને નહીં હોય. એવું માંગે ચાલવાનો અર્થ નથી. સારું લાગે કે આ બધું અમને પ્રિય લાગે છે માટે રોજ સાંભળવા આવીએ છીએ. ભાઈ આ કોઈ એન્ટરટેનમેન્ટનો વિષય નથી. તમને એક કલાક એન્ટરટેનમેન્ટ મળે, માનસિક આનંદ મળે, કર્મેન્દ્રિયને ઠીક લાગે, આ વિષય એ રીતે એને વિષય બનાવવો. એ જેમ અશુભને વિષય બનાવે છે, સંગીતને કોઈ વિષય બનાવે તો અશુભ પરિણામે પરિણમે છે. ભલે ગમે તેટલું મધુર સંગીત હોય તો પણ એ અશુભ પરિણામ છે. એમ અહીંયા શુભને વિષય બનાવીને પણ કાંઈ છાપતો નથી, કાંઈ ગતાગમ નથી. અને આ લાઈને કાંઈ ચડવાનું એનું કોઈ લક્ષણ દેખાતો નથી. એટલે બહુ મહત્વનો વિષય થઈ પડે છે કે આ ધ્યેય બાંધ્યું છે કે નહીં. જો આ ધ્યેય બાંધ્યું છે તો મારી હવે પછીની ચાલ છે એ બધી યથાર્થતામાં આવશે. સમ્યક દર્શન પછી તો સમ્યક જ્ઞાન સમ્યક થવાથી જ્ઞાન ક્યાંય ફસાતું નથી કે ભૂલાવવામાં પડતું નથી. પણ એ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ સુધી પહોંચવા માટે શું તારી પાસે છે, કાંઈ કઈ હાથમાં છે કે નહીં, કે જેને લઈને તું ત્યાં સુધી પહોંચી શક, એવું શું તારા હાથમાં છે? કેમ કે એક જ શાસ્ત્ર વચન છે, એમાંથી કોઈ અયથાર્થ સમજે છે ને કોઈ યથાર્થ સમજે છે, શું કરવું, એનો ઉપાય શું? સાંભળે કોઈ શાસ્ત્ર પ્રત્યક્ષ સાંભળે સત્પુરુષને, અને કોઈ એક વાત સમજે ને એને માથે ને માથે કોઈ બીજી વાત સમજે છે, આનો શું ઉપાય કરવો? કોઈ ઉપાય કરો. કહેનારને ખબર નથી કે સાંભળનાર કે વાંચનારને શું પરિણામ આવશે, એ તો કઈ અંતરજામી નથી હોતા. કે આ 50 સાંભળે છે કે 5000 સાંભળે છે એમાં કોને કેવી રીતે સમજાશે, એને તો પોતાના હાથમાં કઈક વાત એવી હોવી જોઈએ કે જેને યથાર્થતા કહી શકાય અને જેને અયથાર્થતા ન કહી શકાય, એવી કોઈ વસ્તુ આની અંદર મળે છે કે નથી મળતી, કે મળે છે, ક્યાંથી મળે છે ને ક્યારે મળે છે? કે પૂર્ણતાને લક્ષી શરૂઆત હોય તો ક્યાંથી મળે છે ને ક્યારે મળે છે? મિત્ર મળતી એને પહોંચવા માટેનું એક નિશ્ચિત સ્થળ બને છે, પછી એની ચારે બાજુ ગોઠવાય. મિત્ર ચારે બાજુ ને કદી ગોઠવાતી બહુ ગંભીર વિષય.